namo arihanta namo siddhanam namo ayuriyanam namo uvajayanam namo loye sabhasavunam mangalam bhagavan viro mangalam gautamo gahi mangalam kunda kundaryo मोक्षमार्गस्य नेतारं नेतारं कर्म भूतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये
तत्वाद सूत्र ग्रंथ ना आधारे अपने चौथा अध्याय में देवों स्वरूप समझी रहा छे जो गत अनेक क्लास थी अपने चौथा अध्याय में देवगति में जीवों की केवी अवस्था हो अपने चर्चा कर रहा है। इना माध्यम थी आप ये समझवा कोशिश कर रहा है कि आप देवगति में जाइने केवा केवा भावों कर्या अने केवा संयोगों ने भोगव्या। आ देवगति में सौथी पहला आपणे जे त्रण प्रकारना भवंतरिक देव जे कहेवाय छे अंतर ज्योतिषी अने भवनवासी एनी चर्चा आपणे विस्तार थी करी अने छेल्ला लगभग दसेक सूत्र थी अपने वैमानिक देवों की चर्चा कर रहा है। वैमानिक देवों वर्णन लगभग 16 सूत्र थी चालू थूं हतुं। आज आप 25 सूत्र सुधी चर्चा अपनी थी छेल्ला क्लास में आप जो लोकांतिक देवो हो स्वरूप आप विस्तार की समझू हतुं एनु एक खाली डायग्राम जो आप रिविजन कर आप आगे बच्चों भैया वो चार्ट लगा दी डायग्राम जो आप जुड़ू कि जो पांचमो स्वर्ग है जेने ब्रह्म स्वर्ग कहवाय छे। ए ब्रह्म स्वर्ग ना जे अंतना विमानो छे ए अंतना विमानो मां लोकांतिक देवो रहे छे। आ आपणे डायग्राम पण आपणे ग्रुप उपर मोकलवामां आव्यो हतो। जे ब्रह्म स्वर्ग छे ए ब्रह्म स्वर्ग मां वचमां इंद्रक विमान छे आजूबाजू श्रेणीबद्ध विमानो छे। हवे एमां जे लास्ट विमान जे छे तो 8 दिशाओ पर 8 એટલે 4 दिशा अने 4 वी दिशाओ જે 8 વિમાનો છે એ 8 વિમાનોમાં જે અહીંયા બ્લેક કલરમાં બતાવ્યું છે એ 8 વિમાનોમાં જે લોકાંતિક દેવો રહે છે તો એના નામ આપણે અહીંયા 25 સૂત્રમાં જોયા હતા કે 8 પ્રકારના લોકાંતિક દેવો કયા કયા છે તો સારસ્વત આદિત્ય વન્ની અરુણ ગર્દતોય તુષિત અવ્યાભાર અને અરિષ્ટ એ નામના જે વિમાનો છે અને એ જ જાતિના એ લોકાંતિક દેવો છે। દરેક વિમાનમાં કેટલી સંખ્યા છે એની પણ એનું માપ આ ચાર્ટમાં લખેલું છે અને આપણે પણ એને વિસ્તારથી જોયું હતું કે વચમાં 707 છે જે પહેલું સ્વર્ગ છે સારસો તેમાં 700 બીજામાં પણ 700 ત્રીજામાં 7007 ચોથામાં 7007 પાંચમાં છઠ્ઠામાં 9009 અને સાતમાં આઠમાં 11011 એ રીતના આપણું પહેલાં 8 જે લોકાંતિક દેવો છે એની ચર્ચા આપણે કરી। એના સિવાય જે વચમાંના ગેપ્સ છે જે વ્હાઇટ કલરમાં બતાવ્યા છે ત્યાં બીજા બે પ્રકારના લોકાંતિક દેવો રહે છે તો 9, 10, 11, 12 એ આખું ક્રમસર આખું આમ ક્લોકવાઇઝ આપણે જઈએ એ રીતે એ લોકાંતિક દેવો એ વિમાનોમાં રહે છે અને ત્યાં એમની સંખ્યા કેટલી છે એનું આખું વર્ણન આપણે લાસ્ટ ક્લાસમાં થઈ ગયું છે। ઇન ટોટલ આપણે જોયું હતું કે 407,800 અને 4 લોકાંતિક દેવો આખા આ પાંચમા સ્વર્ગમાં રહે છે એટલે ઇન ટોટલ થોડા અધિક 400,000 જ લોકાંતિક દેવો છે સમજાય છે અને આ બધા જ લોકાંતિક દેવો ખૂબ વૈરાગી જીવો હોય છે એ દેવોમાં ઋષિ સમાન છે ભલે છે ચોથા ગુણસ્થાનવર્તી હજી મુનિદેવી દશામાં નથી પણ દેવોમાં અધિક વૈરાગી જીવો છે એ એકલા હોય છે એમને કોઈ દેવી આદિ હોતા નથી કોઈ એમને બીજો પરિવાર આદિ વધારે એમાં વિશેષતા હોતી નથી નિરંતર ધાર્મિક ચર્ચા વાર્તામાં જ રહે છે અને જે પંચકલ્યાણમાં જ્યારે કોઈ રાજા એટલે તીર્થંકર રાજા દીક્ષા લેવાના હોય તો એમની અનુમોદના માટે નીચે આવે છે એના સિવાય આવતા નથી એ પ્રકારનું એમનું જીવન હોય છે. દેવોમાં ઋષિ સમાન હોવાથી દેવર્ષિ પણ કહેવાય છે. આ બધી આપણે વાત થઈ ગઈ. અને આ લોકાંતિક દેવો એક ભવાવતારી હોય છે. બધા જ લોકાંતિક દેવો એક ભવાવતારી હોય છે. એ નિયમથી નેક્સ્ટ ભાવમાં જ મોક્ષે જાય છે. આજે આપણી ચર્ચા લોકાંતિક દેવો વિશે લાસ્ટ ક્લાસમાં થઈ હતી. હવે જો આજે આપણે આગળ વધીએ છીએ, થોડા અનુત્તર અને અનુદિશવાસી દેવોની પણ ચર્ચા આપણે કરીએ. કઈ ક્વેશ્ચન છે? જો 26મું સૂત્ર આપણે લઈએ આગળ, કે અનુદિશ અને અનુત્તરવાસી દેવોના અવતારનો નિયમ. હવે વાપસ આ જઈએ દૂસરે પુસ્તક. જો આપણે ફરીથી થોડું આપણે રિમાઇન્ડ કરી લઈએ કે ઉપર જે સ્વર્ગના દેવો છે, જ્યાં વૈમાનિક દેવો રહે છે, તો એમાં સૌથી પહેલા નીચે 16 સ્વર્ગ છે. 16 સ્વર્ગની ઉપર 9 ગ્રહવેગ છે. 9 ગ્રહવેગની ઉપર 9 અનુદિશ છે, અને એની ઉપર 5 અનુત્તર વિમાનો છે. આખું ક્રમશઃ એકથી ઉપર એક આ બધા વિમાનો રહે છે. આપણે જોયું હતું કે જે જીવ પહેલાના ભાવમાં સમ્યક દ્રષ્ટિ અથવા તો શ્રાવક આદિ હોય છે, તો એ ઉત્કૃષ્ટ 16માં સ્વર્ગ સુધી જઈ શકે છે. એની ઉપર જે ગ્રહવેગમાં જે દેવો ઉત્પન્ન થાય છે, તો એ નિયમથી દ્રવ્યથી મુનિ દશામાં જ હોય છે, તો એવા ઊંચા પદમાં એ ઉત્પન્ન હોય છે. એમાં પણ જે ભાવલિંગી હતા, તો એ સમ્યક દર્શન ધારી ત્યાં રહે છે. ગ્રહવેગમાં પણ દ્રવ્યલિંગી હોય તો ત્યાં પણ એ નિત્ય દ્રષ્ટિ રહે છે. એની ઉપર હવે અનુદિશ અને અનુત્તર એમાં કયા લોકો દેવો જાય છે એની ચર્ચા આપણે હવે કરીએ છીએ. તો જો પહેલાના ભાવમાં એ પણ નિયમથી ભાવ મુનિ દશામાં જ હશે તો જે ત્યાં જાય છે, નહીં તો એવા ઊંચા સ્વર્ગમાં જતા નથી. બીજું, હવે આ અનુદિશ અને અનુત્તરના જીવો બધા જ સમ્યક દ્રષ્ટિ જીવો હોય છે. એ બધા જ સમ્યક દ્રષ્ટિ જીવો છે, એટલે આગળના ભાવમાં પણ એ ભાવલિંગી મુનિરાજ જ હોય છે. એ ભાવલિંગ એમનું આયુષ્ય પૂરું થાય તો અહીંયા અનુદેશ અને અનુત્તરમાં ઉત્પન્ન થાય છે. હવે જો આગળ શું કરે છે એની વાત કરીએ. અનુદેશ અને અનુત્તરવાસી દેવોના અવતારનો નિયમ સૂત્ર. વિજયાદિષુ દ્વિજન્મા. આજે અનુત્તર જે 5 અનુત્તર વિમાનો છે, એ 5 અનુત્તર વિમાનોના નામ ક્રમથી વિજય, વૈજયંત, જયંત, અપરાજિત અને સર્વાર્થ સિદ્ધિ, એ 5 એ વિમાનોના નામ છે. એમાં સર્વાર્થ સિદ્ધિ જે 5 વિમાનો હોય તો વચમાં એક સેન્ટરમાં એક વિમાન છે અને 4 દિશાઓમાં એક એક વિમાન છે. સેન્ટરના વિમાનને સર્વાર્થ સિદ્ધિ વિમાન કહેવાય છે. અને જે પૂર્વ દિશામાં છે એનું નામ વિજય, દક્ષિણનું વૈજયંત, પછી પશ્ચિમનું જયંત અને ઉત્તરનું અપરાજિત. ઓલવેઝ આ રીતના ક્લોકવાઇઝ પૂર્વથી શરૂ થાય છે. બરાબર, આ તો આપણે સાધારણ ચર્ચા ઘણી વાર થઈ ગઈ છે. એટલે એ 5ના નામ જે છે તો વિજય, વૈજય, જયંત, અપરાજિત અને સર્વાર્થ સિદ્ધિ, એ રીતે 5 અનુત્તર વિમાનના નામ છે. એના સિવાય જો એની નીચે જે 9 અનુદિશના વિમાનો છે તો એના પણ નામ બધા આપણે આગળ જોઈ જ આવ્યા છે ઓલરેડી પહેલાના ક્લાસમાં. અહીંયા નથી લખ્યા પણ પહેલાના ક્લાસમાં આપણે જોઈ આવ્યા છે, એટલે નામ હમણાં નથી જતા. પણ જો ઉપરના 5 વિમાનો જેવી રીતના એક જ પટલમાં છે, ધ્યાન આપજો, એક જ પટલમાં 5 વિમાનો છે, એવી રીતના નીચે જે 9 અનુત્તર અનુદિશના વિમાનો છે એ પણ એક જ પટલમાં 9 વિમાનો છે. ખ્યાલ આવે? આપણે પહેલા બે ચર્ચા કરી હતી કે ગ્રહવેગ પણ 9 છે અને અનુદિશ પણ 9 છે. પણ ગ્રહવેગના 9 તો 9 પટલો છે, 9 લેયર્સ છે, અને એમાં ટોટલ 323 વિમાનો છે. જ્યાં અનુદિશ છે એમાં તો એક જ પટલ છે, 9 જ વિમાન છે. ભલે કહેવાય 9 ગ્રહવેગ અને 9 અનુદિશ, સમજાય ને, પણ એકમાં એ 9 પટલો છે અને એકમાં 9 વિમાન છે, અને ઉપર એની ઉપર 5 અનુત્તર, એ પણ એક પટલમાં 5 વિમાન છે. આ ખ્યાલ આવે છે? તો જો હવે એક જીવો ક્યાં જાય છે, તો જો અર્થ વિજય આદિશુ દ્વિચરમા. વિજય આદિશુ, બરાબર, વિજય, વૈજયંત, જયંત, અપરાજિત અને અનુદિશના વિમાનોના અહમિંદ્રો. નીચે 9 અનુદિશ વાળા અને ઉપર 5 અનુત્તર માંથી 4 અનુત્તર વાળા, એ અહમિંદ્રો દ્વિચરમી હોય છે. અર્થાત મનુષ્યના 2 ભાવ 2 જન્મ કરીને અવશ્ય મોક્ષે જાય છે. ખ્યાલ આવે? જો એક સર્વાર્થ સિદ્ધિના દેવો એવા છે કે જે ત્યાંથી નેક્સ્ટ ભાવે જ મોક્ષે જાય છે, એટલે અત્યારના દેવગતિમાં છે, ત્યાંથી મનુષ્ય થઈને નિયમની મોક્ષે જાય જ જાય છે. એવા કયા કયા દેવો છે જો પાછળ વાંચીએ આપણે. ભાઈ નીચે જાના ટીકાનો પોઈન્ટ નંબર 2, સર્વાર્થ સિદ્ધિના દેવો દક્ષિણ ઇન્દ્રો. આપણે જોયું હતું ને ઇન્દ્ર 16 ઇન્દ્રમાં અમુક દક્ષિણના ઇન્દ્ર છે, અમુક ઉત્તરના ઇન્દ્ર છે. તો જે દક્ષિણ દિશાના ઇન્દ્રો છે, સૌધર્મ, પછી ઈશાનને સનત કુમાર, મહેન્દ્રને, પછી બ્રહ્મ, બ્રહ્મોત્તરને, પછી લાંતવ, કાપિષ્ઠ નહીં, ખ્યાલ આવે છે ને, આ બધા દક્ષિણ દિશાના ઇન્દ્રો છે. જે દક્ષિણ દિશાના ઇન્દ્રો છે એ બધા જ એક ભવાવતારી છે, એટલે નેક્સ્ટ ભવમાં જ મોક્ષે જાય છે. જો સર્વાર્થ સિદ્ધિના દેવો દક્ષિણ ઇન્દ્રો, સૌધર્મના લોકપાલ, સૌધર્મ સ્વર્ગના એટલે સૌધર્મ ઇન્દ્રના 4 લોકપાલ હોય છે, વરુણ, યમ, કુબેર અને હજી એક યાદ નથી આવતો, આપણે જોયા હતા નામ. હવે હમણાં નહીં કહે, 4 લોકપાલ હોય છે, 4 દિશામાં એ ત્યાં રહે છે. તો એ 4 લોકપાલ, પછી સૌધર્મની સચી નામની ઇન્દ્રાણી અને આ બધા જ લોકાંતિક દેવો, એ બધા જ એક ભવાવતારી જીવો હોય છે. આ ખ્યાલ આવે છે કે નહીં? એક ભવાવતારી કોને કેવું ને બે ભવાવતારી કોને કેવું? જો એ જીવ વર્તમાનમાં દેવગતિમાં છે, મોક્ષે કઈ ગતિમાંથી જશે? મનુષ્યમાં. તો એક ભવાવતારી એટલે કે એ દેવગતિમાંથી નેક્સ્ટ જ ભવમાં મનુષ્ય થઈને મોક્ષે જશે જ જશે, ખ્યાલ આવે છે? અને બે ભવાવતારી કોને કહેવાય? કે જે ત્યાંથી મનુષ્ય થાય, વળી પાછા ત્યાંથી દેવ થાય, અને ત્યાંથી પાછા સેકન્ડ ટાઈમ મનુષ્ય થઈને એ મોક્ષે જાય છે. એટલે બે ભવાવતારી જે કહેવાય એ એક ભવાવતારી પણ હોઈ શકે અને બે ભવાવતારી પણ હોઈ શકે, ખ્યાલ આવે ને? ફરીથી ડાયરેક્ટ મનુષ્ય થઈને બી મોક્ષે જઈ શકે અને મેક્સિમમ બે ભવમાં, એને જેને બે ભવાવતારી કહેવાય એને ઉત્કૃષ્ટપણે બે ભવાવતારી હોય છે. સમજાય છે? બે ભાવ મનુષ્યના, હા, મનુષ્યનો એક ભાવ કરે. જો અહીંયા વચમાં એને 3 ભાવ થશે ટેકનિકલી, જે બે ભાવકારી છે ને, કેમ કે દેવ હમણાં છે, પછી મનુષ્ય થશે, પછી પાછા દેવ થશે, પછી પાછા મનુષ્ય થશે, પણ અહીંયા બે ભાવ મનુષ્યના ગણવાના છે. અથવા તો વર્તમાનને ગણીને બે ભાવ દેવગતિના ગણો, એ રીતે ગણો, ગમે તેમ રીતે, પણ ટોટલ બે ભાવ જો કરીએ તો ત્યાંથી મનુષ્ય થઈને દેવગતિમાંથી દેવ તો થાય નહીં, દેવમાંથી મનુષ્ય થવું પડે, અને મનુષ્યમાંથી મનુષ્ય તો મિથ્યા દ્રષ્ટિ થાય, એટલે એ ગણિત બેસે નહીં. જો ઓલવેઝ મનુષ્યમાંથી જે પણ મનુષ્ય ઉત્પન્ન થાય જેવી મિથ્યા દ્રષ્ટિ જ હોય, બે કન્ટિન્યુઅસ મનુષ્યના ભાવ કરે જેવી મિથ્યા દ્રષ્ટિ જ હોય, ખ્યાલ આવે છે? તો એ જીવ નિયમથી મનુષ્યમાંથી મનુષ્ય તો ન જ થાય, કેમ કે વર્તમાનમાં બી સમ્યક દ્રષ્ટિ છે, એની પહેલા ભાવલિંગી સંતમ હતા, ખ્યાલ આવે ને? એટલે ત્યાંથી નેક્સ્ટ ભાવમાં એ સમ્યક દર્શન લઈને જ આવે છે મનુષ્યમાં, તો અહીંથી પાછા દેવગતિ મળે છે અને ત્યાંથી મનુષ્ય થઈને એ મોક્ષે જાય, ખ્યાલ આવે? જો ફરીથી આવી જઈએ આપણે ઉપર, ભૈયા વાપસ અર્થને આજે, જો ફરીથી અર્થ, વિજય, વૈજયંત, જયંત, અપરાજય, આ 4 તો થયા અનુત્તરના 4 દિશાના વિમાનો, અને એના સિવાય અને અનુદિશના વિમાનોના, અનુદિશના જે 9 વિમાનો છે એ બધા જ ઇન્દ્રો, ઇન્દ્ર એટલે બધા જ દેવો, એ બધા જ બે ભવાવતારી હોય છે. વિમાનોના અહમ ઇન્દ્રો દ્વિચરમી હોય છે, અર્થાત મનુષ્યના બે ભાવ, બે જન્મ એટલે કે ભાવ કરીને મોક્ષ જાય છે. આ બધા જ જીવો સમ્યક દ્રષ્ટિ જ હોય છે, ખ્યાલ આવે છે? જો વિચાર કરો, ખાલી સર્વાર્થ સિદ્ધિ છોડીને 4 અનુત્તરના વિમાન અને 9 અનુદિશના વિમાન, આ બધામાં અસંખ્યાત દેવો છે. કેટલા છે? અસંખ્યાત છે. થોડું ગણિત તો માંડો, કેમ કે બધા જ જીવો નેક્સ્ટ બે ભાવમાં મોક્ષે જવાના છે, એટલે કે સિદ્ધ દશા પ્રગટ કરવાના છે. હવે 6 મહિના 8 સમયના તો 608 જ હશે, ખ્યાલ આવે છે કે નહીં? તો આટલા બધા અસંખ્યાત દેવો ક્યારે મોક્ષે જશે? હા તો આયુ લાંબુ એટલે કેટલું લાંબુ? એમનું આયુષ્ય લાંબુ છે બરાબર, પણ કેટલું લાંબુ છે? જો અસંખ્યાત ગુણ્યા 6 મહિના ડિવાઈડ બાય 608 બરાબર, આટલા જીવો એટલા જીવોને મોક્ષે જતા આટલો ટાઈમ તો લાગશે કે નહીં? એટલે એ જે અસંખ્યાત વર્ષો લાગશે, એ અસંખ્યાત વર્ષો જેટલું આયુષ્ય એમનું ત્યાં છે, સમજાય છે ને? ત્યાં સુધી એ લોકો ત્યાંથી છૂટીને મોક્ષે જશે નહીં. હવે એમાં ક્યુમાં સર્વાર્થ સિદ્ધિના દેવોને પહેલા પ્રાથમિક પહેલા પ્રાયોરિટી છે કે? અહીંથી જે નકુલ અને સહદેવ ગયા સર્વાર્થ સિદ્ધિમાં, એમનું આયુષ્ય તો 33 સાગરોપમનું ફિક્સ આયુષ્ય છે. જો સર્વાર્થ સિદ્ધિના બધા જ દેવોનું આયુષ્ય ફિક્સ 33 સાગર, એટલે અહીંથી જ્યારે ગયા ત્યારથી જ એમનું તો ત્યાંનું કાઉન્ટિંગ ક્લોક ચાલુ થઈ ગયું. અને 33 સાગરોપમમાં એમના માટે નિયમથી એમના માટે અહીંયા મનુષ્યમાં કોઈ એક ભાવ એવી વેકેન્સી જોશે કે ત્યાંથી આવશે, ખ્યાલ આવે? અને અહીંયા આવીને એ પાછા મોક્ષે જવાના જવાના. ચોથો આરો પાછું મારો ને, અહીંયા તો જે પણ ભાવમાં એ આવશે, એટલે જો કર્મ કર્મભૂમિમાં આવશે તો અહીંયા ચોથો જ આરો હશે, અને વિદેહ ક્ષેત્રમાં જશે તો ત્યાં તો ઓલવેઝ કર્મભૂમિ છે, ત્યાં ઓલવેઝ જોતા આવે જેવી વ્યવસ્થા છે. એટલે જીવ ગમે ત્યાંનું જે નિયતિ પ્રમાણે એનું મોક્ષ લખાયેલો છે, જ્યાંથી લખાયો છે એ પ્રમાણે ત્યાંથી મોક્ષે જાય છે. હા, બધી જ 608 પ્રમાણે ત્યાં લાખો કેવડીઓ છે મહાવિદેહ ક્ષેત્રમાં, એવું કેવું છે? તો એ લાખો પણ 608 પ્રમાણે જ છે. તો એમનો એ લાખો જ્યાં સુધી એ 608માં વિભાજિત કરી નાખો તો ત્યાં સુધી, જ્યાં સુધી નંબર નહીં આવે ત્યાં સુધી કેવડી પડે છે, અને પછી નંબર આવે ત્યારે એ સિદ્ધ દશાને પ્રાપ્ત કરશે. અરે ખાલી આટલું જ નહીં, થોડું હવે એનાથી આગળની વાત સાંભળો. હવે અહીંયા તીર્થંકર ભગવાન ક્યારે થાય? અહીંયા આપણે પાંચમા આરામાં છીએ, તીર્થંકર ભગવાન અહીંયા ક્યારે થશે? હવે નેક્સ્ટ ચોથો આવશે ત્યારે, બરાબર. અત્યારે તો આપણે અવસર પેઢીથી ઉત્સર પેઢીમાં જઈ રહ્યા છે, એટલે એક ટાઈમ ઓછો છે. એ ખાલી 84,000 વર્ષમાં આવી જશે પાછું, અને આમ જઈએ તો એ 18 કોડા કોડી સાગરો પમ પછી આવશે, બરાબર. હવે સમજો, જો ધ્યાન આપજો, સમજો કે જે જીવ અહીંયાથી અહીંયાથી આપણે મહાપદ્મ ભગવાન થવાના છે આપણને ખબર છે, બરાબર. પહેલા તીર્થંકર, બીજા તીર્થંકર, ત્રીજા તીર્થંકર કયા કયા થવાના છે આપણને બધાના નામ બી સુધા ખબર છે, ખબર છે કે નહીં? જો ત્યાં ગજપંથામાં તો આખું 24 બનાવી છે ને, બધાના નામ ખબર છે. અમુક તો આપણને જીવો પણ ખબર છે, કયા જીવ મોક્ષે જવાના છે એ 24માં. જેવી રીતના શ્રેણીક રાજાના જીવ મહાપદ્મ ભગવાન થવાના છે, સમનભદ્ર આચાર્ય થવાના છે, પછી જે આમાં રાવણના જીવ થવાના છે, એવા ઘણા છે આપણને આવે છે આખું શાસ્ત્રમાં. તો મારે કહેવાનો પોઈન્ટ શું છે કે એ બધા જીવો, એ બધા જીવો પણ લાઈનમાં છે ને, અને એ લાઈનમાં પણ એમનો નંબર ક્યારે લાગવાનો છે બધું ફિક્સ છે. અચ્છા, એનાથી આગળ સાંભળો, વિદેહ ક્ષેત્રમાં તીર્થંકરો ક્યારે? 20 તીર્થંકર ભગવાન તો નિરંતર ત્યાં છે, એના સિવાય બાકીના જે 140 બીજા છે એ તો એમની જ્યારે એમનો ટાઈમ આવે ત્યારે થાય છે. સમજો, 20 તીર્થંકર ભગવાનમાં આપણે ખાલી શ્રીમંદર ભગવાનને લઈએ, શ્રીમંદર ભગવાન આયુષ્ય કેટલું? 1 કોટી પૂર્વા. તો 20 તીર્થંકર નું સમજો 1 કોટી પૂર્વાનું છે, તો એનો મતલબ કે 1 કોટી પૂર્વમાં મિનિમમ 20 તીર્થંકર ત્યાંથી થશે, સમજાય છે? અને મેક્સિમમ જો એવું કઈ કાળ એવો આવે તો વધારે બી થઈ શકે. હવે મારે કહેવું તો એ છે કે સમજો 1 કોટી પૂર્વમાં 20, તો 2 કોટી પૂર્વમાં કેટલા? કે મિનિમમ 40 તો થયા કે નહીં? ગણતરી સિમ્પલ છે ને, સીધું મલ્ટીપ્લાય કરો, મિનિમમ 40 મિનિમમ, પછી એમાં હવે સમજો કે એકલા જ સમયમાં ભરત ક્ષેત્રમાં બી બે ચાર તીર્થંકર થઈ ગયા, એરાવત ક્ષેત્રમાં બે ચાર તીર્થંકર થઈ ગયા. સમજો કે ત્યાં 100 કોટી પૂર્વ ગયા, તો મિનિમમ એટલા મલ્ટીપ્લાય કરતા જાઓ કે 20 × 100 એટલે 2000 ઈ, પછી અહીંયા સમજો 4-5, ત્યાં 4-5, એમ કરીને 2-4 હજાર 2-3 હજાર જેટલા તીર્થંકર 100 કોટી પૂર્વમાં મોક્ષે ગયા. સમજાયું કે નહીં? આટલું ગણિત સમજાય છે. હવે એ સમજો કે પહેલી નરકમાં એવા અસંખ્યાત જીવો છે જે તીર્થંકર પ્રકૃતિ બાંધી રહ્યા છે. સમજાય છે? પહેલી નરકમાં એવા અસંખ્યાત જીવો છે જે તીર્થંકર પ્રકૃતિ બાંધી રહ્યા છે. 10,000 તો મિનિમમ, પણ વધારે હોઈ શકે. એટલે મારે કહેવું શું છે કે જો આ બધા જે જીવો તીર્થંકર થવા માટે બી લાઈનમાં ઊભા છે, એટલે એ તીર્થંકર થવા માટે પણ આગળ કયા કયા તીર્થંકર થવાના છે અને કયા જીવો તીર્થંકર થવાના છે બધું નિશ્ચિત છે. સમજાય? અને નિશ્ચિત છે એટલું જ નહીં, એ જીવો એને અનુસાર તીર્થંકર પ્રકૃતિ બી બાંધી રહ્યા છે. સમજાય? આપણે તો એની ચિંતા ના કરવાની, કેમ કે એને 608માં ખાલી તીર્થંકરો નથી ને, બીજા ઘણા જીવો છે. તો એ 608માં આપણે પણ આપણે સામાન્ય કેવડી તરીકે નંબર લગાવી દો, ખ્યાલ આવે? જો આજે આપણને ખ્યાલ છે કે પૂજ્ય ગુરુદેવ શ્રી તીર્થંકર થવાના છે, પણ કેટલા કાળ પછી? કોઈક ને કઈક સાધારણ અંદાજો છે કે કેટલા કાળ પછી? અત્યારના ક્યાં છે? વૈમાનિક સ્વર્ગમાં. કયા સ્વર્ગમાં? ત્રીજા સ્વર્ગમાં છે. તો એનું જે આયુષ્યનું માપ તમે જુઓ તો કેટલા સાગરોપમ છે. મા કહેલી ઉત્કૃષ્ટ 7 સાગરોપમ છે. ઉત્કૃષ્ટ કેટલું છે? 7 સાગર. તો હવે 7 સાગર પછી એ મનુષ્ય થશે. મનુષ્યનું તો આયુષ્ય ચલો નાનું છે, જે નાનું જે પણ હવે એમનું હશે, એના પછી વળી પાછા ઉપર જશે. હા, 7 સાગરથી 2 થી 7 બરાબર, એના પછી પાછા ઉપર જશે, પાછા સ્વર્ગમાં જશે. હવે અઝ્યુમેબલી 3જાથી વધારે ઉપરના સ્વર્ગમાં જશે. તો એના કેટલા સાગરો પણ, અને પછી પાછા 33 સુધી જાય ન જાય, ગુનો હજી એક્ઝેક્ટ નાઇટી. એટલે ત્યાંથી પછી મનુષ્ય થઈને તીર્થંકર થશે, ખ્યાલ આવે છે? એટલે 30-40 સાગરો પણ પછી, અને 1 સાગરમાં કેટલા તીર્થંકર થઈ જાય. સમજાય છે ને? 1 સાગરોપમમાં અનંત અસંખ્યાત તીર્થંકર થઈ જાય છે, ખ્યાલ આવે છે? આ કહેવાનો મતલબ શું છે આ બધું? કે જો આ આપણી જે આખી વસ્તુ વ્યવસ્થા છે એ કેટલી સિસ્ટમેટિક અને કેટલી નિશ્ચિત છે. આ બધા સ્વર્ગના જે દેવો છે એ સ્વર્ગના દેવો પણ એ પોતાનો એક ભાવાવતારી કે બે ભાવાવતારી કહીએ કે આ જીવ અહીંયા મોક્ષે જવાના, આ જીવ અહીંયા મોક્ષે જવાના, ખ્યાલ છે કે નહીં? તો એ બધું જ નિયતિ પ્રમાણે આખું ક્રમબદ્ધમાં નિશ્ચિત છે. સચિન ઇન્દ્રાણી સૌથી નજીકમાં છે, આ બધામાં સૌથી ઓછું આયુષ્ય સચિન ઇન્દ્રાણી છે, ખાલી 5 પલ્લ્ય. 5 પલ્લ્ય પણ અસંખ્યાત વર્ષો છે. 5 પલ્લ્ય, હા, 5 પલ્લ્ય પણ અસંખ્યાત વર્ષો છે. સૌધર્મ ઇન્દ્રનું 2 સાગર, આમનું 5 પલ્લ્ય, એટલે 40 મીલનું આવે ડિવિઝન. 2 સાગર એટલે 20 કોડા કોડી પલ્લ્ય ડિવાઈડ બાય 5. અને એટલા જ 608 જીવ નિત્ય નિગોટ માંથી બહાર નીકળે છે. આ શાશ્વત નિયમ છે. જે સંસારી જીવની એટલે નિગોધની સંખ્યા અનંત છે, સિદ્ધની સંખ્યા અનંત છે. જે વચમાં જે સંસારી જીવો છે નિગુણ રહીતના, એની સંખ્યા ફિક્સ છે. ખ્યાલ આવે કે નહીં? ચાલો આગળ વાંચશું. જો એટલે આ બધા જે અનુદિશ અને ચાર અનુત્તર હોય એ બધા કેવા છે? એ દ્વિચરમ શરીરી છે. ચાલો ટીકા વાંચો. નીચે ટીકા જઈ રહી છે. જો ટીકા, સર્વાર્થ સિદ્ધિના દેવો તેમના નામ અનુસાર એક ભવાવતારી હોય છે. એમનું નામ શું છે? સર્વાર્થ સિદ્ધિ, સર્વ અર્થ સિદ્ધિ. હવે એમના બધા જ પ્રકારના અર્થોની સિદ્ધિ થઈ ગઈ છે. એટલે નિયમ થી કેવા છે કે એક ભવાવતારી હોય છે. વિજયાદિકમાં આવેલા જીવ એક મનુષ્ય ભવ કરે અથવા બે ભવ પણ કરે. આ જે વિજયાદિક અનુત્તર વિમાન છે અને જે અનુદિશ છે, તો કાં તો એક ભવાવતારી છે કા બે ભવાવતારી, પણ ઉત્કૃષ્ટપણે બે ભવાવતારી જ છે. આપણે તો વાંચ્યું કે એક એક ભવાવતારી કયા છે. જો આ આખી આપણે ચર્ચા અત્યાર સુધી તેની કરી કે વૈમાનિક દેવોની ચર્ચા આપણે કરી. જો આ લગભગ મેં જે રીતના કહ્યું, આ 26મું સૂત્ર છે અને આપણે લગભગ 16મા સૂત્રની વાત શરૂ થઈ હતી, એટલે 11 સૂત્રના માધ્યમથી આપણે વૈમાનિક દેવોની ચર્ચા ખૂબ વિસ્તારથી આપણે કરી. 16મા સૂત્રથી 26 સુધી. એટલે હવે જો પાછું થોડો સરવાળો માંડીએ કે ક્યાંથી આપણે ઉપાય હતું બધું. જો બ્રેકેટમાં ત્રીજા અધ્યાયમાં નારકી અને મનુષ્યો સંબંધી વર્ણન કર્યું હતું અને આ ચોથા અધ્યાયમાં અહીં સુધી દેવોનું વર્ણન કર્યું. આપણે તમને યાદ હોય તો શરૂઆત કરી ત્યારે ત્રીજા અધ્યાયમાં 1-7 સૂત્રમાં નરકનું અને અધોલોકનું પૂરું ડિટેલમાં વર્ણન હતું. પછી 8થી લઈને બાકીના બધા જ સૂત્ર ત્યાંમાં મધ્ય લોકનું આખું વર્ણન આવ્યું. એમાં દ્વીપ સમુદ્ર, પહેલે જંબુ દ્વીપમાં કયા કયા દ્વીપ છે, કયા પર્વત છે, કઈ નદીઓ છે, બધું વિસ્તારથી આપણે વર્ણન જોયું. અને આ ચોથા અધ્યાયમાં આપણે દેવોનું વર્ણન હાથમાં લીધું. તો દેવોમાં પણ પહેલા ભવંતરિક અને એના પછી વૈમાનિક, એનું વિસ્તારથી વર્ણન જોયું. જો હવે એક સૂત્ર દ્વારા, હવે આગળના સૂત્રોમાં શું આવે છે એની ચર્ચા કરે છે. હવે એક સૂત્ર દ્વારા તિર્યંજોની વ્યાખ્યા બતાવીએ છીએ, પછી દેવોનું ઉત્કૃષ્ટ. એક વાત, હવે જો અહીંયા પ્રશ્ન પૂછો, આ બીજું શાસ્ત્ર છે ને જે ચેતનદાસજી કૃત ટીકા છે, એમાં એ પ્રશ્ન પૂછ્યો કે હવે આ નેક્સ્ટ સૂત્રમાં તિર્યંશની વાત કરી છે, તો એમાં પ્રશ્ન પૂછ્યો કે તિર્યંશની વાત તો તમે ત્રીજા અધ્યાયમાં કરી લેવી હતી ને, જ્યાં મધ્ય લોકનું વર્ણન ચાલી રહ્યું હતું. અહીંયા ચોથા અધ્યાયમાં દેવોના ચર્ચામાં વચમાં તિર્યંશને કેમ નાખ્યા? સમજાય છે ને? તો જો ત્યાં બહુ સરસ આન્સર આપ્યો કે અત્યાર સુધી જે આ લોક છે એ લોકમાં આપણે 3 સેક્શન જોયા, પહેલા અધોલોક, પછી મધ્યલોક અને પછી ઉર્ધ્વલોક. અધોલોકમાં એક્સક્લુઝિવલી નારકીઓ રહે છે, એટલે નારકીઓ એક્સક્લુઝિવલી અધોલોકમાં રહે છે. ઊંધી રીતે નારકીઓ એક્સક્લુઝિવલી અધોલોકમાં રહે છે, મનુષ્યો એક્સક્લુઝિવલી મધ્યલોકમાં રહે છે અને દેવો વધારે પડતા ઉર્ધ્વલોકમાં અને પછી મધ્ય અને અધોમાં પણ થોડાક થોડાક રહે છે. પણ આ લોકોના એરિયા કેવા છે કે મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ છે, એકબીજાને ઓવરલેપિંગ ઓછું છે. પણ આ તિર્યંશોની દશા કેવી છે કે તિર્યંશો ક્યાં છે? આખા લોકમાં બધે જ છે. એટલે એમની ચર્ચા કોઈ પણ સેક્શનમાં ન નાખીને અહીંયા છેવટે અહીંયા નાખી છે. પણ બાકી બધા સેક્શનનું વર્ણન કરતા એ આખું લોકનું વર્ણન આવી ગયું, એટલે એમાં તિર્યંશોનું વર્ણન પણ આવી જ ગયું છે. ખ્યાલ આવે? હવે એમાં શું વર્ણન છે આપણે થોડીક વાર પછી લેશું. આગળ વાંચું. જો એક સૂત્ર દ્વારા અહીંયા તિર્યંશોની વ્યાખ્યા બતાવી, એના પછી હવે આયુષ્યની થોડી વાત કરશે પાછળના સૂત્રોમાં. તો દેવોનું ઉત્કૃષ્ટ અને જગતને આયુષ્ય કેટલું છે તે બતાવશે, તેમજ નારકીઓનું જગતને ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે તે બતાવશે. મનુષ્ય અને તિર્યંશોના ઉત્કૃષ્ટ આયુ સ્થિતિનું વર્ણન ત્રીજા અધ્યાયના સૂત્ર 38-39માં આપણે વાત થઈ ગઈ છે. જો આ રીતે બીજા સૂત્રના 10મા અધ્યાયમાં, સોરી બીજા અધ્યાયના 10મા સૂત્રમાં જીવોના સંસારી અને મુક્ત એવા બે ભેદ કર્યા હતા, તેમાંથી સંસારી જીવોનું વર્ણન આ ચોથા અધ્યાય સુધીમાં પૂરું થયું. ત્યાર પછી 5મા અધ્યાયમાં અજીવ તત્વનું વર્ણન કરશે, 6ને 7મા આશ્રવ આઠમામાં બંધ અને પછી નવમામાં સંવર અને નિર્જરાનું વર્ણન કરશે. મુક્ત જીવનનું એટલે કે મોક્ષનું વર્ણન દસમા અધ્યાયમાં કરીને ગ્રંથ પૂરો કરશે. જો ફરીથી થોડા પાના ફરાવે એટલે આપણને આખો ફ્લો ખ્યાલમાં આવે. અત્યાર સુધી શું ચર્ચા આપણે થઈએ, જો ભાઈ આપ નિકાલીએ દૂસરા અધ્યાયના દસમા સૂત્ર જ્યાંથી આખી ચર્ચા ઉપાડી હતી, ત્યાં જીવોના ભેદ પ્રભેદની વાત આપણી ચાલુ હતી. તો જીવોના ભેદ પ્રભેદ કેટલા છે? કે જીવોના બે ભેદ છે એમ કીધું, એને સંસારી અને મુક્ત એમ કરીને બે ભેદ કીધા. જીવોના ભેદ કેટલા? તો સંસારનો મુક્તાશ્ચ એમ કરીને બે ભેદ કીધા. પછી આખો અહીંયાથી લઈને સંસારી જીવોની વાત માંડી છે. આમાં જ આ બીજા અધ્યાય આ બીજા અધ્યાયના દસમા સૂત્રની જ ટીકામાં પેલા પાંચ પરાવર્તનનું વર્ણન કર્યું કે સંસારી જીવો ક્યાં ક્યાં હોય છે. એના પછી તમને યાદ હોય તો આ આખા અધ્યાયમાં અનેક જુદા જુદા ભેદ પ્રભેદ કહીને કે જીવ જો પાંચ પ્રકારની જાતિઓમાં હોય છે, એકેન્દ્રીય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પંચેન્દ્રિય, જીવ સમાજની આખી વાત કરી. ભાઈ જીવો ચાર ગતિઓમાં હોય છે એમ વાત કરી. જીવોના જન્મના પ્રકાર કીધા કે ગર્ભજ, અંડજ અને ઉપપાત, એવી રીતના ત્રણ પ્રકારના જન્મ છે. પછી જીવો કયા કયા લિંગમાં હોય છે એ વાત કરી કે પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ, એ બધી વાત કરી. જીવો કયા કયા ભાવોમાં હોય છે, એક થી સાત સૂત્રમાં પાંચ પ્રકારના ભાવોની ચર્ચા કરી. આ બધા પ્રકારે જીવો કયા કયા ભેદમાં જોવામાં આવે છે એની ચર્ચા આપણે વિસ્તારથી કરી. જો ફરીથી ભાઈ આપને કાલે તીસરે અધ્યાય કા પહેલાની પેજ છે, જો થોડુંક આપણે બેકગ્રાઉન્ડ અહીંયાથી ફરી બાંધીએ શું વાત ચાલે. જો અહીંયાથી થોડુંક વાંચું છું, 1.5 પેજ છે, પણ આખું આપણે કોન્ટેક્સ્ટ બેસી જાય શું કે જે ભૂમિકા. આ શાસ્ત્રના પહેલા અધ્યાયના પહેલા જ સૂત્રમાં સમ્યક દર્શન જ્ઞાન ચારે પ્રાણી મોક્ષ માર્ગ એમ કહીને, એની એકતા એ જ મોક્ષ માર્ગ છે એમ કહીને બીજો કોઈ મોક્ષ માર્ગ નથી એમ જણાવ્યું. શરૂઆત જ ક્યાંથી કરી કે મોક્ષ માર્ગ કોને કહેવાય? તો સમ્યક દર્શન જ્ઞાન ચારે પ્રાણી મોક્ષ માર્ગ, એમાં પણ પહેલો જ શબ્દ શું નાખ્યો કે સમ્યક દર્શન. એટલે જીવને આ સંસારીથી મુક્ત થવું હોય તો પહેલું પગથિયું કહ્યું કે સમ્યક દર્શન, એ જ પહેલું પગથિયું છે એ સિદ્ધ કર્યું. તેથી એમાં પણ એમ જણાવ્યું કે પુણ્ય પાપથી કે શુભ ભાવથી કે પર વસ્તુ અનુકૂળ હોય તો ધર્મ થઈ શકે એમ માનવું તે ભૂલ છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એટલે આત્માના શુદ્ધ પર્યાય છે. તેને એક શબ્દમાં કહીએ તો સત્ય પુરુષાર્થ તે જ મોક્ષ માર્ગ છે. આથી સિદ્ધ થયું કે આત્માની પોતાની શુદ્ધ પરિણતિ તે જ ધર્મ છે. ધર્મ કોને કીધો? કે પોતાના આત્માની શુદ્ધ દશા, શુદ્ધ પરિણતિ, પોતાના જ વિકારી ભાવોને દૂર કરવું તે વાસ્તવિક ધર્મ છે. આમ જણાવીને અનેકાંત વસ્તુ સ્વરૂપ બતાવ્યું. એ સૂત્રમાં પહેલો જ શબ્દ સમ્યક દર્શન ગયો છે તેમ સૂચવે છે કે ધર્મની શરૂઆત સમ્યક દર્શનથી જ થાય છે. તે અધ્યાયમાં સમ્યક દર્શનનું લક્ષણ તત્વાર્થ શ્રદ્ધાંત કર્યું. હવે ચોથા સૂત્રમાં ત્યાં કીધું કે સમ્યક દર્શન કોને કહેવાય? કે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શન. ચોથા નહીં, બીજા જ સૂત્રમાં કીધું તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શન. પછી ચોથા સૂત્રમાં તત્વ કયા કયા છે? તો જીવ, અજીવ, આશ્રવ, બંધ આદિ બધું વર્ણન ત્યાં કર્યું. ત્યાર પછી તત્વાર્થનું સ્વરૂપ સમજાવ્યું. આ બધું થયું એટલે એનાથી એક પહેલા તો ફેક્ટ એસ્ટાબ્લિશ કરી કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર તે મોક્ષ માર્ગ છે. હવે સમ્યક દર્શનની વાત જ પહેલા કહી દીધી કે સાત તત્વોની સાચી શ્રદ્ધા તે સમ્યક દર્શન છે. પછી ત્રણ પ્રકારથી એનું કેવી રીતના ઓલું કરવું, તો પહેલા તો નય પ્રમાણથી એવી રીતના સમ્યક દર્શનને પ્રગટ કરવું, પછી ઓલું વિસ્તારથી સત્સંખ્યા ક્ષેત્ર સ્પર્શન આદિ આપવું, એ રીતે આખું પદાર્થને સમજવાની પદ્ધતિ ત્યાં મૂકી દીધી. એના પછી આઠમા સૂત્રથી આગળ હવે નવમા સૂત્રથી સમ્યક જ્ઞાનનું વર્ણન શરૂ કર્યું. તો જો એ અધ્યાયમાં સમ્યક દર્શનનું લક્ષણ તત્વાર્થ શ્રદ્ધાન કહ્યું, ત્યાર પછી તત્વાર્થનું સ્વરૂપ સમજાવ્યું, અને એના પછી સમ્યક જ્ઞાનના અનેક પ્રકાર કયા છે ત્યાં મિથ્યા જ્ઞાનનું સ્વરૂપ પણ સમજાવ્યું. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતા તે જ મોક્ષ માર્ગ છે એમ પહેલા સૂત્રમાં સ્પષ્ટપણે જણાવીને જાહેર કર્યું કે કોઈ વખતે ઉપાદાનની પરિણતિની મુખ્યતા કાર્ય થાય છે અને કોઈ વખતે સંયોગથી થાય છે એવું અનેકાંતનું સ્વરૂપ નથી. આખું વિસ્તારથી આપણે પહેલો અધ્યાય ફરીથી આપણે યાદ કર્યો. એના પછી બીજા અધ્યાયથી હવે એ સાત તત્વોનું વર્ણન શરૂ કર્યું. જો સાત તત્વોનું નામ ચોથા સૂત્રમાં જ લઈ લીધું હતું કે જીવ અજીવ આશ્રવ બંધ સંવર નિર્જા મોક્ષા તત્વો આ જ તત્વ છે અને એ તત્વોનું સ્વરૂપ સમજવાથી જીવને સમ્યક દર્શન પ્રગટ થાય છે. એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચરિત્ર એ મોક્ષ માર્ગ છે. બેસે છે ને આખી સિક્વન્સ. તો બીજા અધ્યાયથી જીવનું સ્વરૂપ વર્ણન શરૂ કર્યું. જો નેક્સ્ટ પેરેગ્રાફ, બીજા અધ્યાયથી જીવ તત્વનો અધિકાર શરૂ કર્યો. હવે જીવ તત્વના અધિકારમાં કીધું શું કે જો જીવોના કેવા કેવા પરિણામ જોવામાં આવે છે, જીવો ક્યાં ક્યાં જોવામાં આવે છે, જીવો સંસારી છે, જીવો મુક્ત છે, ખ્યાલ આવે ને. આ આખું તત્વાર્થ સૂત્ર જે છે એક પ્રમાણની અપેક્ષાએ લખેલો ગ્રંથ છે, અથવા તો પર્યાયાતિક નયની અપેક્ષાએ લખેલો ગ્રંથ છે, ખ્યાલ આવે ને. આ તત્વાર્થ સૂત્રમાં આપણને એમ કીધું નથી કે જીવ કોને કહેવાય, તો જે એક ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છે એ જીવ છે, ખ્યાલ આવે એમ નથી કીધું. પણ અહીંયા પર્યાયની દ્રષ્ટિએ જીવ ક્યાં ક્યાં છે એની વાત કરી કે જો જીવ નરકમાં છે, જો જીવ સ્વર્ગમાં છે, જીવ અહીંયા છે, જીવ ક્યાં છે, સમજાય છે. જીવનું સ્વરૂપ જોઈએ તો એક ત્રિકાળી અંશ છે અને એક ક્ષણિક અંશ છે અને બે મળીને પ્રમાણનો જીવ થાય છે. અહીંયા વાત કરી કે જે ક્ષણિક અંશ છે એની મુખ્યતાથી આખી વાત મૂકી છે. સમય સારાથી ગ્રંથમાં જે ત્રિકાળી અંશ છે એની મુખ્યતાથી આખી વાત મૂકી છે, સમજાય છે. વસ્તુ સ્વરૂપ અનેકાંતમય હોય છે તો એ અનેકાંતમાં કયા પડખાથી વાત ચાલુ છે એને એ ગ્રંથના મૂળ ઉદ્દેશ્યથી સમજવું જોઈએ. આ ગ્રંથનો મૂળ ઉદ્દેશ્ય શું છે કે પર્યાયમાં જે જુદા જુદા પ્રકારના ભેદ પ્રભેદ અથવા વેરિએશન જે જોવામાં આવે છે એનાથી આપણને બધાને એક અવગત કરવા, એનાથી આપણને એની જાણ કરવી કે જો જીવે આ પર્યાયમાં આવા બધા ભેદો કરીને આટલા આટલા દુઃખો ભોગવ્યા છે એટલે હવે એની દ્રષ્ટિ છોડ અને પેલા ત્રિકાળી આત્માની દ્રષ્ટિ કર, ખ્યાલ આવે ને. અહીંયા આ પર્યાયની દ્રષ્ટિએ જીવનું વર્ણન કરવું એ ફક્ત જ્ઞાન માટે છે. એક આગમ અપેક્ષાએ વસ્તુ સ્વરૂપનું જ્ઞાન કરાવીને હવે એનું આપણું પ્રયોજન કેવી રીતના સિદ્ધ થાય એની વાત પણ આગળ આવશે. સંવર નિર્જરામાં કે પ્રયોજન કેવી રીતના સિદ્ધ થાય તો પ્લસ પોતાના ત્રિકાળી આત્માની દ્રષ્ટિ કરીને પ્રયોજન સિદ્ધ થાય, ખ્યાલ આવે ને. તો જો બીજા અધ્યાયની શરૂઆતમાં જીવ તત્વનો અધિકાર શરૂ કર્યો તેમાં જીવના સ્વતત્વરૂપ નિજ તત્વના પાંચ પાંચ ભેદો જણાવ્યા. શરૂઆતમાં જ પાંચ ભાવ કીધા છે. તે પાંચ ભાવમાંથી સફળ સકળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ પારિણામિક પરમ ભાવ એટલે કે ન્યાય ભાવ એના આશ્રયે ધર્મ થાય છે એમ જણાવવા માટે ઔક્ષણિક ભાવ કે જે ધર્મની શરૂઆત છે તેની પહેલા તેને પહેલા ભાવ તરીકે વર્ણન કર્યું. ત્યાર પછી એને ઔક્ષણિક આદિ જે બીજા એમાં ક્ષાયો ક્ષમિક ક્ષાયિક આદિ બધાનું વર્ણન કરીને હવે આગળ જીવ કેવો છે કે જીવનું લક્ષણ ઉપયોગ છે એમ બતાવ્યું. આ એકથી સાત સૂત્રમાં પાંચ ભાવ કીધા, આઠમાં નવમાં સૂત્રમાં ઉપયોગથી જીવનું ભેદ પ્રભેદ કર્યા. બીજો જીવ ઉપયોગમાં એટલે દર્શન ઉપયોગમાં છે અને જીવ જ્ઞાન ઉપયોગમાં છે. પછી દસમા સૂત્રમાં કીધું જીવ સંસારી છે અને મુક્ત છે, ખ્યાલ આવે. એવી રીતના જીવના આ બધા ભેદ પ્રભેદ બીજા સૂત્ર અધ્યાયમાં આપણે કરીને આવ્યા એમ જણાવીને ઉપયોગના જીવના ભેદ પ્રભેદ અને પાંચ ભાવની સાથે પરદ્રવ્યો ઇન્દ્રિય વગેરે એનો કેવો સંબંધ હોય છે બધું જણાવ્યું. જો જીવ સંસારી છે તો સંસારી જીવને આવા ભેદ પ્રભેદના સંયોગ આદિ પણ જોવામાં આવે છે. તો સંયોગ પણ કયા પ્રકારનો જોવામાં આવે છે એનું ખાલી જ્ઞાન કરાયું કે જો જીવ મનુષ્ય છે તેને પાંચ ઇન્દ્રિયો હોય છે, જીવ તિર્યંચમાં હોય તો એક ઇન્દ્રિય બી હોય ને બે ઇન્દ્રિય બી હોય ને ત્રણ ઇન્દ્રિય બી હોય એવી રીતના, ખ્યાલ આવે. જો નેક્સ્ટ પેરેગ્રાફ, જીવના ઔદૈહિક ભાવ તે જ સંસાર છે. અજ્ઞાન દશામાં ઔદૈહિક ભાવ હોય ત્યારે જીવને શુભ અશુભ ભાવો હોય છે. શુભ ભાવનું ફળ દેવપણું છે, અશુભ ભાવની તીવ્રતાનું ફળ નારકીપણું છે. શુભ અશુભ ભાવના મિશ્રનું ફળ મનુષ્યપણું છે અને માયાનું ફળ તિર્યંચપણું છે. જીવ અનાગતિ આ ચાર ગતિ સ્થાપી, બરાબર, ચાર ગતિમાં પણ જીવ છે. પછી જીવ અનાદિથી અજ્ઞાની જ છે તેથી અશુદ્ધ ભાવને કારણે તેનું ભ્રમણ થયા કરે છે. આનાથી જીવનું ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ પણ સ્થાપિત કર્યું, એટલે કે પાંચ પરાવર્તનનું પણ વર્ણન કર્યું. ભ્રમણ કેવું હોય છે તે ત્રીજા અને ચોથા અધ્યાયમાં બતાવ્યું. હવે જ્યાં જ્યાં ભ્રમણ કરે છે તો એ જગ્યા કેવી હોય છે, ત્યાં ત્યાં જીવને સંયોગો કેવા હોય છે, ત્યાં જીવનું આયુષ્ય કેવું હોય, ત્યાં જીવના જન્મ કેવા હોય, ખ્યાલ આવે ને. આ બધી ચર્ચા આપણે ત્રીજા અને ચોથા અધ્યાયમાં ચારે ગતિના માધ્યમથી કરતા આવ્યા છે. તે ભ્રમણમાં ભવો એટલે ભવોમાં શરીર સાથે તેમજ ક્ષેત્ર સાથે જીવના કેવા પ્રકારનો સંયોગ હોય છે તે અહીં બતાવવામાં આવે છે. અહીંયા જો ફરીથી આનું પ્રયોજન કઈ શરીરનું વર્ણન કરવું કે ક્ષેત્રનું વર્ણન કરવું એ આનું પ્રયોજન નથી. અહીંયા પ્રયોજન જીવનું વર્ણન કરવું, કેમ કે જીવનો અધિકાર ચાલી રહ્યો છે, ખ્યાલ આવે ને. તો જીવ આ જગ્યાએ કેવા કેવા પરિણામોને પ્રાપ્ત કરે છે, કેવા ભાવ કરે છે, એની આપણે વિસ્તારથી ચર્ચા કરી રહ્યા છીએ. માંસ કાળું વગેરે ભક્ષણનો ભાવ, આકરું જૂઠું, ચોરી કુશીલ અને લોભ વગેરેના તીવ્ર અશુભ ભાવને કારણે જીવ નરક ગતિ પામે છે, એટલે નરક ગતિનું અમુક વર્ણન ત્યાં કર્યું. તેનું આ અધ્યાયના પ્રથમ વર્ણન કર્યું. એના પછી મનુષ્યને તિરેજ ક્ષેત્રોનું વર્ણન કર્યું, કેમાં કે ત્રીજા અધ્યાયમાં. એના પછી આગળ ચોથા અધ્યાયમાં દેવગતિને લગતી વિગતો આપવામાં આવી છે. આ ચારે અધ્યાયનું આખો એક સાર અહીંયા આપણને કહી દીધું. પણ આ સારનું પ્રયોજન શું છે તો એ જો અહીંયા નેક્સ્ટ પેરેગ્રાફમાં પ્રયોજન કહે છે કે આ બે અધ્યાયનો સાર એવો છે. કયા બે અધ્યાય? કે ત્રીજો અને ચોથો. એનો સાર એવો છે કે જીવના શુભાશુભ ભિકારી ભાવોના કારણે જીવને અનાદિથી આ પરિભ્રમણ ચાલી રહ્યું છે અને તેનું મૂળ કારણ મિથ્યા દર્શન છે. માટે ભવ્ય જીવોએ મિથ્યા દર્શન ટાળીને સમ્યક દર્શન પ્રગટ કરવું. સમ્યક દર્શનનું બળ એવું છે કે તેના જોરે ક્રમે ક્રમે સમ્યક ચારિત્ર વધતું જાય છે અને ચારિત્રની પૂર્ણતા કરીને આયુષ્યના અંતે જીવ સિદ્ધ ગતિ પ્રાપ્ત કરે છે. પોતાની ભૂલને કારણે જીવ કેવી ગતિ થઈ, તે કેવા કેવા દુઃખોને પામ્યો અને બહારના કેવા સંયોગ થયા, સંયોગો કેવા તથા કેટલા કાળ સુધી રહ્યા તે બતાવવા માટે અધ્યાય 2, 3, 4 કયા છે, ખ્યાલ આવે કે નહીં. જીવ આ સંસારમાં પોતાની પર્યાય દ્રષ્ટિ કરીને ક્યાં ક્યાં ફર્યો, કેવા ભાવ કર્યા, કેવા સંયોગોને પ્રાપ્ત થયો, એ બધાની ચર્ચા આપણે બીજો ત્રીજો અને ચોથા અધ્યાયમાં કરી. અને તે ભૂલ ટાળવાનો ઉપાય એ પહેલા જ અધ્યાયના પહેલા જ સૂત્રમાં આપણને કહ્યું. જો આપણે અમુક આપણે એક્ઝિક્યુટિવ પ્રેઝન્ટેશન કરીએ, કોઈ સિનિયર લીડરને પ્રેઝન્ટેશન કરીએ, તો એમાં અમને એમ કહેવામાં આવે કે તમારે શું કહેવું છે ને એ સૌથી પહેલા જ કહી દેવો. આખી સ્ટોરી લાંબી લાંબી કરો અને પછી છેવટે કહો કે ભાઈ મેસેજ શું છે, ત્યાં સુધી પેલો બિચારો કંટાળી જાય, ખ્યાલ આવે છે. એટલે તમારે મેસેજ શું કેવો છે કે પહેલા એ કહી દો. એવી જ રીતે અહીંયા આચાર્ય ભગવાને મેસેજ શું કહેવો હતો, સમ્યક દર્શન પ્રગટ કરવું એ મોક્ષ માર્ગ છે, એ સૌથી પહેલા જ અધ્યાયના પહેલા જ સૂત્રમાં કહી દીધું. એટલે કોઈ સંક્ષેપ બુદ્ધિવાળો જીવ હોય તો એનું તો કામ ક્યાં જ થઈ જાય. હવે જેને ત્યાં કામ ન થયું તો એના માટે આખો આખો વિસ્તાર છે, સમજાય છે. જો સાત તત્વોનું વર્ણન આચાર્ય ભગવાન આ ગ્રંથમાં કરે છે, એ સાત તત્વોમાંથી જીવ તત્વનું વર્ણન એમણે પહેલા ચાર અધ્યાયમાં કર્યું, આપણે ચોથા અધ્યાયના અંતમાં ઊભા છે, સમજાય છે કે નહીં. હવે એટલે આપણે આટલી આખી ચર્ચામાં જીવનું સ્વરૂપ આપણે વિસ્તારથી જાણ્યું. આ બધું જાણીને સમ્યક દર્શન આપણે આગળ શું કીધું, તત્વાર્થ શ્રદ્ધાનું સમ્યક દર્શન. તો જીવનું સ્વરૂપ જાણીને આપણને સમ્યક દર્શન થવું જોઈએ, ખ્યાલ આવે છે કે નહીં. એના પ્રયોજન માટે કીધું છે કે તત્વાર્થનું શ્રદ્ધાન કરીને જીવને સમ્યક દર્શન થશે. અને એ તત્વનું સ્વરૂપ એમાંથી જીવ તત્વનું સ્વરૂપ આપણે આ ચાર અધ્યાયમાં ભણ્યા. એટલે આપણે આ જીવ ક્યાં ક્યાં રહે છે, કેવી જગ્યાએ રહે છે, એને કેવા સંયોગ મળે છે, કેવા ભાવ કરે છે, બધી વિસ્તારથી ચર્ચા કરી. હવે એમાંથી પ્રયોજન શું કાઢવું, એમાંથી પ્રયોજન એક કાઢવું કે જે હમણાં કીધું ને કે જે પાંચ ભાવોમાં જે શુદ્ધ પરમ પારિણામિક ભાવ જે એક અખંડ પ્રત્યક્ષ પ્રતિભાસ છે, એવો પદાર્થ કે હું છું આ એમાંથી સાર કાઢીને એની અંદર જીવ લીન થાય તો એને સમ્યક દર્શન પ્રગટ. ખ્યાલ આવે આ બધું કહેવાનું પ્રયોજન આ હતું. આચાર્ય ભગવાનના પ્રયોજન સુધી જો આપણે પહોંચીએ નહીં તો પછી એ ગ્રંથને આપણે પકડી શકતા નથી. જો ગુરુ ઋષિ કહે છે ને કે ભાઈ કોઈ પણ ગ્રંથમાં 5 પ્રકારે સ્વાધ્યાય કરાવવામાં આવે છે. કયા 5 હોય છે? શબ્દાર્થ, પછી મતાર્થ, નયાર્થ, આગમાર્થ અને ભાવાર્થ. પહેલા તો એ જે સૂત્ર આપણે વાંચ્યા એ સૂત્રનો શબ્દનો મતલબ શું છે, પછી એમાં કયા મતનું, કઈ જાતની માન્યતાનું એમાં પોષણ કરવામાં આવે છે, કઈ જાતની માન્યતાનું ખંડન કરવામાં આવે છે, પછી એ કહેવાનું મત શું છે, શબ્દાર્થ, મતાર્થ, એના પછી નયાર્થ. નયાર્થ કે કયા નૈથી અહીંયા મૂકવામાં આવ્યું છે, આપણે જોઈએ ને અહીંયા પર્યાયાર્થિક નૈથી મૂકવામાં આવ્યું છે, કોનું પોષણ કરે છે, કોનું ખંડન કરે છે. આપણે જોયું કે ભાઈ આ લોક સ્વતંત્ર છે, કોઈ શેષનાગના માથા ઉપર કે ક્યાંય આવી રીતના એવી રીતના સ્થિત નથી. જીવ અનાદિ અનંત છે, કોઈ બનાવ્યો નથી, કોઈ કોઈને નાશ કરનાર નથી. દરેક જીવમાં ભગવાન થવાની શક્તિ છે. આ બધી ચર્ચા આપણે કરીને આ બધું થયું મતા. કયા નૈતિક વાત ચાલે છે કે પર્યાય દ્રષ્ટિથી અહીંયા વાત ચાલે છે, એને પર્યાય દ્રષ્ટિથી જ સમજવું એ નયા. પછી એનો આગમાર્થ શું છે, આખા આગમનું પ્રયોજન શું છે? તો આખા આગમનું પ્રયોજન એ 7 તત્વોની સાચી શ્રદ્ધા કરીને જીવને સમ્યક દર્શન સુધી પહોંચાડવું. હવે જો ભૂલ મેજોરિટી જીવોની શું થાય કે આપણે તત્વાર સૂત્રના બધા સૂત્ર રટી નાખીએ, બોલી પણ નાખીએ, પણ આપણું વજન ક્યાં જાય કે જો 4 ગતિ છે, આ 5 ભાવ છે, આ આમ છે, આ ભેદ પ્રભેદ આમ છે, આ 7 ક્ષેત્ર છે, આટલા સરોવર, આટલી નદીઓ, આટલા દેવ સ્વર્ગના લોકો, આટલા પટલ, આદિ બધું ડિટેલમાં ઘૂસી જઈએ, પણ એનો જે સાર કાઢવો હતો કે ભાઈ તત્વાર શ્રદ્ધાનો સમય કરશે એ ભૂલાઈ ગયું. ખ્યાલ આવે ને? એ છે આગમાર્થ અને છેવટે એનો ભાવાર્થ. કે આ બધામાંથી ભાવ શું ગ્રહણ કર્યો કે હવે બધું ભૂલી જઈને બસ બોલો એક એક જે શુદ્ધ પારિણામિક ભાવ છે એ ભાવને અંદર ગ્રહણ કરવો એ આખા ગ્રંથને સમજવાનો સાર છે. સમજાય છે? જ્યાં સુધી આ 5 અપેક્ષાથી ગ્રંથને ન સમજીએ ત્યાં સુધીનો આખો ભાવ પકડાતો નથી. તો જો એ રીતે આપણે આજે અહીંયા 4 અધ્યાયમાં જે દેવગતિની ચર્ચા અહીંયા પૂરી કરી તો ત્યાં આપણે 4 ગતિની વાત અહીંયા પૂરી કરી. આ 4 અધ્યાયમાં હજી જે તિર્યંચ ગતિનું વર્ણન અને આયુષ્યનું વર્ણન છે આપણું એકાદ ક્લાસ આમાં થશે. એના સિવાય કે પછી સાર છે આપણું એમાં પછી આપણે વધારે વિશેષ ચર્ચા કરશું. કોઈને અત્યાર સુધી કઈ ક્વેશ્ચન કે આપણે શું ભણી રહ્યા છીએ, શું કામ ભણી રહ્યા છીએ? કેમ કે જો એ નહીં પકડાય આમાં શું છે, જો ગુરુદેવશ્રીની શૈલી કેવી છે કે ગુરુદેવશ્રી કોઈ એક ગાથા ઉપાડે કે કોઈ એક ટીકા ઉપાડે તો ઘણી વાર તો એક જ શબ્દમાં આખો કલાક નીકળી જાય. પણ એ જે શબ્દમાં આખો કલાક નીકળી જાય છે તો ત્યાંથી એમને તેનો ભાવાર્થ પકડાવવો છે. એટલે બીજા 5 વસ્તુ આપણે ભૂલી જઈએ કે આખા શાસ્ત્રનો આગમાર્થ શું છે, કયા નૈથી વાત ચાલે છે, તો સાવ લોચા થઈ જાય. સમજાય છે? એટલે આમ તો આપણે ઊંડાણમાં જઈને આપણે દેવગતિની કેવી વ્યવસ્થા છે, નરકની કેવી વ્યવસ્થા છે એ બધી આપણે ચર્ચા કરીએ, કરવી પણ જોઈએ. કેમકે ત્યાં આપણું પ્રયોજન શું છે કે જો આ સૂત્રાર્થ શું છે, આ કયા નૈથી વાત ચાલુ છે, એ ગ્રંથનો ત્યાં એમ કહે ને કે એનો મતાર્થ શું છે, એ બધી ચર્ચા છે. આજે જે આપણે ચર્ચા કરી એ બધી આગમાર્થ અને ભાવાર્થની ચર્ચા છે. ખ્યાલ આવે? એટલે આજની ચર્ચા બીજા બધા ક્લાસમાં અપ્લાય કરી દેવી. હવે મારે ઘડી હું એ જ કયા કરું તો આપણો 15 કલાક એમાં જ નીકળી જાય, તો ક્યાંય ટોપિક જ આગળ ના હોય. સમજાય છે? તો જો હવે હજી આપણે આગળ જે તિર્યંચ ગતિના એના ભવોની અને આયુષ્ય આદિની ચર્ચા આપણે કરશું અને પછી આ 4 અધ્યાયનો સાર આપણે કરીશું. સર્વજિનેન્દ્ર ભગવાન દ્વાદશાંગી જીનવાણી માતા નો હાલતા ચાલતા સિદ્ધ સમાન સમર્થ મુનિ રાજોનો આપણા આનંદ અનંત ઉપકારી શ્રી મહાન ગુરુદેવનો પ્રશામૂર્તિ ભગવતી માતનો સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો